छठी का सचार छठी का सर पेलो पारो पालो सुंदर थे पहला पारा में जो कही क्या भगवान चिदानंद आत्मा छे ये वर्तमान देह नो संयोग होवा छता देह के अंदर भीन से विराजमान અને આ પ્રકારના નાના ઉનાદી કર્મ છે એનાથી પણ આત્મા જુદો છે. વળી ઉપરાંત જે બહિર્મુખ લાગણી થાય છે ભાવ કર્મની પુણ્યને પાપના પરિણામ એનાથી પણ આત્મા જુદ છે. અને જે દેવગુરુ શાસ્ત્ર સન્મુખનું ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર સન્મુખનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એનાથી પણ આત્મા અધિક જુદો છે. એવો એક નાયક ભાવ છે. નાયક એટલે કે જાણવું 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 જેમાં રહેલું છે. રાગને પરને કરે આત્માનો સ્વભાવ ચળકાવવાનો નથી. એવો સંચિતાન જે આત્મા જ્ઞાન જ્ઞાન અનુભૂતિ એક નાયક ભાવ છે. એક નાયક ભાવમાં અનેક પ્રકારના જે પરિણામ સઘન થાય છે એટલે કે નવ તત્વોના જે ભેદો પર્યાયના છે એનાથી ભગવાન આત્મા ભીન છે. એવો જે ભીન આત્મા છે એ આત્માને અનુભવો કેમ એની રીતને કળા બતાવે છે. એક નાના પરમાત્મા પોતાનો આત્મા પોતાના આત્માનું હવે ધ્યાન કરવાની વાત ચાલે છે. એ તો બતાવ્યું એનું ધ્યાન કરતા ધર્મ ધ્યાન પ્રગટ થાય. કયા આત્માનું કેવા આત્માનું ધ્યાન કરતા ધર્મ ધ્યાન પ્રગટ થાય. ધર્મ ધ્યાન એક સમય પણ પ્રગટ થયું નથી. ધર્મ ધ્યાન એટલે જે શુદ્ધ આત્માનું ધ્યાન કરતા ધર્મની દશા પ્રગટ થાય એને ભગવાન ધર્મ ધ્યાન કહે છે. એનું બીજું નામ સંવર ને નેજરા છે. એનું ત્રીજું નામ સમ્યક દર્શનાન ચારિત્રના નિશ્ચય રત્નશ્રીના વિતરાગી અરાગી પરિણામ છે. એ બધા એના ઘણા નામો છે. એવી દશા કેમ પ્રગટ થાય અને વિદ્યાર્થીની દશા કેમ ટળી જાય એ દુઃખના નાશનો ઉપાય બતાવે છે. એનો ઉપાય બતાવતા કહે છે કે જે અમે શુદ્ધાત્માની વાત કરી ગાયક એક ભાવ એમાં પરિણામના ભેદનો પ્રકાર નથી. પરિણામ માત્ર વિભિન્ન છે. એવો શુદ્ધાત્મા જે ગાયક એક ભાવ છે એનું ધ્યાન કેમ કરવું. પ્રશ્ન 2000 શિષ્યના કે આપે એમ કહ્યું કે હું રાગાદિ પરિણામથી વિભક્ત નામ જુદો અને અનુકૂળથી એકત્વ એવા શુદ્ધાત્માની વાત કરે કહી. તો એટલી વાત તો કહેવાય ગઈ કે આ ભગવાન આત્મા છે તે ભાવ કર્મ નિર્કર્મ લોકર્મથી ભિન્ન છે. એવો જ શુદ્ધાત્મા નાયક એક ભાવ છે. હવે બીજો પ્રશ્ન હતો કે એને ઉપાસના કેમ કરવી, એનો અનુભવ કેમ કરવો એ આત્માનો. આત્માના અનુભવની વિધિ શું, એના ધ્યાનની વિધિ શું. આજકાલ ધ્યાનની શિબિરો લાગે બધી જગ્યાએ. અન્ય મતમાં ધ્યાનની શિબિરો લગાવે છે પણ ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદી પણ ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકે. તો ધ્યેય તો શુદ્ધાત્મા છે અને એ શુદ્ધાત્મા બધાની પાસે વર્તમાન વિદ્યમાન પ્રગટ છે. શક્તિરૂપ નથી. વર્તમાન પ્રગટ છે. જો એ આત્મા પ્રગટ હોય તો જ એનું ધ્યાન થઈ શકે. અપ્રગટ ભાવ હોય એનું ધ્યાન ન થાય. કાં તો પરનું ધ્યાન કરે તો પર પદાર્થ વિદ્યમાન છે એનું ધ્યાન કરે તો આર્ક ધ્યાન રુદ્ર ધ્યાન થાય. એમ પ્રગટ પદાર્થ નું ધ્યાન કરતા આર્ક ધ્યાન રુદ્ર ધ્યાન થાય કે દુઃખદાયક. એમાં ભગવાન આત્મા એનું ધ્યાન કરવાનું જયારે ફરમાવે છે આચાર્ય મહારાજ, તો પ્રગટ હોય એનું ધ્યાન થાય. મોક્ષની પર્યાય પ્રગટ નથી તો એનું ધ્યાન થઈ શકે નહીં. કેવલ્ય જ્ઞાન અત્યારે પ્રગટ નથી તો એનું ધ્યાન થઈ શકે નહીં. પણ વર્તમાન ભગવાન જે આત્મા છે એ વિદ્યમાન પ્રગટ છે, હોય એનું ધ્યાન થાય, ન હોય વિદ્યમાન એનું ધ્યાન ન થાય. જ્યાં મીટ માંડવી છે એ પદાર્થ વર્તમાન હોય ત્યાં એ ઉપયોગને જોડે, એમાં એકાગ્ર થાય અને ચિંતાનો નિરોધ થઈ જાય એને ભગવાન ધર્મ ધ્યાન કહે છે. તો એવો જે જ્ઞાયક એક શુદ્ધ આત્મા છે જે પરિપૂર્ણ અંતરમાં પરમાત્મ તત્વ રૂપે બિરાજમાન છે, એવો જે જ્ઞાયક એક ભાવ કયો, હવે એનું ધ્યાન કેમ કરવું, એટલે કે એને અનુભવમાં કેમ લેવો, એ તો ખરો પણ એને પ્રત્યક્ષ કેમ કરવો, આત્માને આત્મદર્શન કેમ થાય, એની વિધિ બતાવતા જાય છે. તેજ એટલે જે ઉપર ગયો જ્ઞાયક ભાવ, તે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન પડે. આ એક શુદ્ધ આત્મા સિવાય આ જગતમાં સમસ્ત અન્ય દ્રવ્ય ભાવો છે, અન્ય દ્રવ્યના ભાવો છે, અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યના ભાવો. અન્ય દ્રવ્ય એટલે છ દ્રવ્યો, આખું લોકાલો અન્ય દ્રવ્ય છે. એમાંથી એક દ્રવ્ય કર્મની ચાપી છે, એ સમસ્ત અન્ય દ્રવ્ય રૂપ જે ભાવો છે કર્મના, એના જે ભાવો છે એટલે એમાં દ્રવ્ય કર્મમાં જે રાજાજીનો રસ અનુભવ મળ્યો છે, એ કર્મનું લક્ષ છોડીને તું શુદ્ધાત્માનું લક્ષ કર. અન્ય દ્રવ્યના ભાવો એટલે અન્ય દ્રવ્યમાં ઉત્પન્ન થતા જે ભાવો, એમાં જે પ્રગતિ જોડાતી હતી, હવે એ કર્મનું લક્ષ આત્મા છોડે છે, નિમિત્તનું લક્ષ છોડે છે, ઉપાદાનનું લક્ષ કરે છે. અન્ય દ્રવ્યોના ભાવોથી એટલે કે જે વર્તમાન વર્તતો ઉપયોગ બહિર્મુખ હતો તે અંતર્મુખ થાય છે. જગત આખાને ભૂલી જાય છે, જગતનું લક્ષ છૂટી જાય છે અને અંદરમાં અન્ય દ્રવ્યોના ભાવો એટલે કર્મના ભાવો, એનાથી ભિન્ન જુદો એ ઉપાસવામાં આવે, આરાધના કરવામાં આવે. અનંતકાળથી આત્માની આત્માએ વિરાધના કરી, આત્માની વિરાધના તે અપરાધ છે. આત્માની વિરાધના કરવી એ મોટો અપરાધ છે અને એ અપરાધથી આત્મા દુઃખી થઈ રહ્યો હતો. હવે શ્રી ગુરુની કૃપાથી એના અનુગ્રહથી આવા શુદ્ધ આત્માની વાતચીત કે સાંભળે છે, સાંભળીને પછી હવે એ અનાદિકાળથી આરાધના નહોતી કરી, વિરાધના કરતો હતો આત્માની, બીજા કોઈની તો વિરાધના કોઈ કરતો જ નથી. કા કરે આત્માની વિરાધના અને કા કરે આત્માની આરાધના. હવે આ શિષ્યે જયારે બે પ્રશ્ન પૂછાતા કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો કેમ અનુભવ થાય, એને જાણવો એ અનુભવ કેમ થાય, એની વિધિ કહેતા કહે છે કે તારો જે શુદ્ધાત્મા છે એની અંતરમાં જઈ અને એવા જ્ઞાયક એક ભાવની ઉપાસના કરો, આરાધના કરો, ઉપયોગને એમાં જોડી દો. ઉપયોગને આત્મામાં જોડવો એનું નામ યોગ છે. યોગ એટલે જોડવો, ઉપયોગને શુદ્ધાત્મામાં જોડવો એનું નામ યોગ, એને યોગી કહેવામાં આવે છે. કે આત્માનું ધ્યાન પરના લક્ષ્ય ન થાય, રાગના લક્ષ્ય ન થાય, શાસ્ત્રના લક્ષ્ય ન થાય, ઇન્દ્રિય જ્ઞાનના લક્ષ્ય ન થાય, પણ ત્રિકાળ સામાન્ય શુદ્ધાત્મા છે એના લક્ષ્ય એક ધર્મ ધ્યાન પ્રગટ થાય. ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, ત્યારે એને આત્માની આરાધના કરી કહેવામાં આવે છે. આત્માની આરાધનામાં સમ્યક તત્વજ્ઞાન ચારિત્રના પરિણામ સમાય છે. એને સામાયિક કહો, પ્રતિક્રમણ કહો, પ્રત્યાખ્યાન કહો કે આલોચના કહો કે નિશ્ચય ભક્તિ કહો, આરાધના એટલે શુદ્ધ આત્માની સન્મુખ થઈ એકાગ્ર થઈને ધ્યાનમાં મગ્ન થઈ જવું. અને શુદ્ધ આત્માનું લક્ષ થાય એ તમામ પ્રકારના સંકલ્પ ને વિકલ્પ વિલય પામી જાય. સંકલ્પ ને વિકલ્પ એ વખતે હોતા નથી, ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે, અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય અને અતિન્દ્રિય જ્ઞાનમાં પોતાના શુદ્ધાત્માના પોતાને દર્શન થાય. એવા શુદ્ધાત્માની ઉપાસના આરાધના જ્યારે કરે ત્યારે તેને આત્માને શુદ્ધ છે, શુદ્ધ તો હતો પણ અનુભવમાં આવ્યો કે હું શુદ્ધ છું એનું ભાન થયું. શુદ્ધ જાણે આત્માને કે શુદ્ધ જ આત્મા મેળવે, હું શુદ્ધ છું એમ જે જાણે એટલે કે જાણે ને માને એને શુદ્ધતા પ્રગટ થાય છે. સંવન જરા પ્રગટ ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. જ્યારે આત્માને ઉપાસના કરે અંતરમાં જઈને ત્યારે શુદ્ધની પ્રતીતિ ને શુદ્ધનું જ્ઞાન એને પ્રગટ થાય છે કે હું તો ત્રણેય કાળ શુદ્ધ છું એવી એને નિરીકલ્પ પ્રતીતિ આવે છે. પછી સવિકલ્પ નેતામાં આવવા છતાં પણ એને શુદ્ધની પ્રતીતિ છૂટતી નથી, જ્ઞાયકની પ્રતીતિ છૂટતી નથી. શ્રદ્ધામાં આવ્યું કે આવ્યું કે હું તો જ્ઞાયક જાણનાર છું, પડનાર નથી એમ ઉપાસવામાં આવે ત્યારે એને શુદ્ધ કહેવામાં આવે. હવે જયારે સમ્યક તત્વ પ્રગટ થાય છે એની સાથે સમ્યક જ્ઞાન પણ પ્રગટ થાય છે. તો એ સમ્યક જ્ઞાન શું સ્વરૂપ છે અને આત્મા કેવી રીતે જાણ્યો અને જાણ્યા કરે છે આત્માને સાધક, એની વાત એમાં કરે છે. વળી દાહ્યના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. શું કહે છે કે બળવા લાયક જે પદાર્થ છે અગ્નિ લાકડાને છાણાને ટૂંકા ખડને બાળે છે, તો અગ્નિને દાહક એટલે બાળનાર કહેવાય અને લાકડાને દાહ્ય કહેવાય. બળવા લાયક પદાર્થને અગ્નિ બાળે છે. આ દ્રષ્ટાંત આપવાનું કારણ એવું છે કે જે અગ્નિના સ્વરૂપને જાણતો નથી એવો અગ્નિના સ્વરૂપનો અજાણ જીવ છે. સિદ્ધાંતમાં ઉપાડ્યું એવા જીવને એમ કયા કરે કે અગ્નિને તમે આંગળી દ્વારા અડો સ્પર્શ કરો એવી અગ્નિ છે, તો એને સમજાતું નથી અગ્નિનું સ્વરૂપ. તો એને અગ્નિનું સ્વરૂપ સમજાવવા માટે અસદભૂત વ્યવહારથી નિમિત્ત દ્વારા ઉપાદાનની સશક્તિ બતાવવી છે. લાકડું તો નિમિત્ત છે, અગ્નિ ઉપાદાન છે, અને એ લાકડા દ્વારા અગ્નિના સ્વરૂપને સમજાવ્યું છે. ત્યારે કહે છે લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. ત્યારે શિષ્યને થોડો ખ્યાલ આવ્યો કે જે બળવા લાયક પદાર્થને બાળે એવો જે કોઈ પદાર્થ જગતમાં હોય તો તેને અગ્નિ કહેવામાં આવે. હવે એટલાથી એને અગ્નિનો અનુભવ થયો નહીં, અહીંયા તો અગ્નિનો અનુભવ કરાવ્યો છે. કેવો અગ્નિનું અગ્નિથી દૂર રહીને જ્ઞાન નથી કરાવ્યું, અગ્નિનું માત્ર અગ્નિથી દૂર રહી અને એકનું લુખું જ્ઞાન કરાવ્યું નથી, પણ અગ્નિનો એને પ્રત્યક્ષ અનુભવ થાય ત્યાં સુધી નહીં જવો છે. તો પેલો તો પ્રકાર થયો કે જે પરને અગ્નિ લાકડાને પાળે તેને અગ્નિ કહેવામાં આવે. થોડોક એને ખ્યાલ આવ્યો પણ અનુભવ નથી થયો. આ તો શબ્દ દ્વારા સાંભળી અને એને વિચારમાં લીધો, હજી અગ્નિનો અનુભવ નથી એને, પછી એને બીજો ભેદ કરીને સમજાવે કે જે ઉષ્ણ હોય તેને અગ્નિ કહેવામાં આવે, એને શાસ્ત્રીય ભાષાએ સદભૂત વ્યવહાર કહેવામાં આવે. અભેદનો ભેદ, લાકડું તો અગ્નિથી ભિન્ન અને ઉષ્ણતા તો અગ્નિથી અભિન્ન છે, છતાં પણ અગ્નિનું જ્ઞાન કરાવવા માટે આટલો એને વ્યવહાર તૈયાર સિવાય બીજો ઉપાય નથી. કે ઉષ્ણ તે અગ્નિ, ત્યારે એને વધારે સ્પષ્ટ થયું, અગ્નિનું સ્વરૂપ વધારે કાળમાં આવ્યું. ઓહો, એનામાં ઉષ્ણતા હોય લક્ષણ એને અગ્નિ કહેવામાં આવે છે. તો પણ અગ્નિનો કાંઈ એમાં અનુભવ થતો નથી. ત્યારે પછી શ્રી ગુરુ કહે છે કે જો ભાઈ, મેં તને કહ્યું છું કે લાકડાને બાળક છે અગ્નિ, ઉષ્ણ છે અગ્નિ, એમ મેં તને કહ્યું છું. હવે જો આ અગ્નિ પડી છે કે અગ્નિને તું સ્પર્શ કર જરા, તો જે મારી કહેલી વાત છે એ તને બરાબર લક્ષમાં અનુભવપૂર્વક પ્રતીતિ થાય છે. અનુભવ વિના અગ્નિની પણ પ્રતીતિ થઈ શકતી નથી. ત્યારે શિષ્ય આમ જરાક અંગેદારી, ઓહો, તો ઉષ્ણતા માત્ર તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ નહીં, હવે ઉષ્ણતા માત્ર તે અગ્નિ. હવે એ અનુભવ થઈ ગયા પછી કોઈ અગ્નિના સ્વરૂપને અન્યથા કહે તો એ માને, કેમ કે અનુભવથી અગ્નિનો એને સ્પર્શ થઈ ગયો છે પોતાના અનુભવથી. એ તો દ્રષ્ટાંત છે. જોકે ઈંધન તે અગ્નિ નથી ને અગ્નિ તે ઈંધન નથી, લાકડું તે અગ્નિ નથી ને અગ્નિ તે લાકડું નથી, પણ એને નિમિત્ત નૈમિત સંબંધથી સમજાવવામાં આવે છે. લાકડું જુદું છે ને અગ્નિ જુદું છે, પણ એમ નિમિત્ત નૈમિત સંબંધથી સમજાય. એમ કે છે કે વળી દાયના બળવા લાયક બળવાયુક્ત પદાર્થના આકારે સ્વરૂપે થવાથી અગ્નિને દહન એટલે બાળનાર કહેવાય છે, તો પણ દાયક અશુદ્ધતા તેને નથી. શું કહ્યું? કે લાકડાને બાળે છે એમ કહ્યું, તેથી કઈ અગ્નિનું અસ્તિત્વ નથી. અગ્નિનું અસ્તિત્વ તો પોતાથી છે, પરથી નથી. જેમ અગ્નિનું અસ્તિત્વ ઉષ્ણ તે અગ્નિ તો એક ગુણ તે અગ્નિ નથી, પણ એમાં પણ અનંત ગુણો રહેલા છે તેને અગ્નિ કહેવામાં આવે છે. અશુદ્ધતા તેને નથી. લાકડાને બાળે ત્યારે અગ્નિ છે, અને લાકડાને ન બાળે તો અગ્નિ નથી એમ નથી. અગ્નિ તો પોતાથી અગ્નિથી છે, બંને બાળે કે ન બાળે, એને બાળે તો અગ્નિનું ઉષ્ણનું સ્થિત થાય એમ નથી. માટે એને પરની અપેક્ષા આવતી નથી. અગ્નિ પોતાથી સ્વયં સ્થિત ઉષ્ણ રૂપે પરમે છે, માટે દાયક અશુદ્ધતા તેને નથી. દૂર સભે હોય એને બાળે અગ્નિ તો કઈ અગ્નિ થોડી થાય, અગ્નિ થોડી ન થાય. કોષો કાળો હોય એને બાળે તો કઈ અગ્નિ કાળી થાય, કાળી ન થાય. એટલે કે દાયક બળવા લાયક પદાર્થો હોય એ રૂપે અગ્નિ કદી પણ થતી નથી, અગ્નિ પોતાના સ્વરૂપને છોડતી નથી. એવી રીતે હવે સિદ્ધાંતમાં વાત ઉતારે, એવી રીતે જે લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે, ત્યાંથી લીધું તો ને પરથી અગ્નિની પ્રસિદ્ધિ પરથી કરી હતી. એમ એવી રીતે જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી, જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયો જેવા જેવા પદાર્થો બહારના છે, જ્ઞેય એટલે જ્ઞાનમાં જે જણાય પદાર્થ એને જ્ઞેય કહેવામાં આવે છે. એ જ્ઞેયોના અનેક પ્રકાર છે, જ્ઞેયો એક પ્રકારનું નથી. દુનિયા કાર થવાથી એટલે દેવને જાણવાથી અર્ષદેવના પ્રતિમા છે, આ બારના ભગવાન છે, આ દેવના ભગવાન છે, આ સમય શાસ્ત્ર છે, પ્રવસ્થા શાસ્ત્ર છે, આ મકાન છે, વિગેરે વિગેરે અનેક જ્ઞેયો જ્ઞાનમાં જાય. જ્ઞાકાર થવાથી જ્ઞેયોને જાણવાથી એ ભાવને એટલે જ્ઞાયક ભાવને નાયક પણ પ્રસિદ્ધ છે. શું કહ્યું કે જેમ અગ્નિ ને દાહક કેમ કહ્યું કે લાકડા આદિ પદાર્થને બાળે છે તેથી અગ્નિને દાહક કહેવામાં આવે, એમ આત્માને જ્ઞાયક એવું નામ કેમ કહ્યું કે જ્ઞેયને જાણે છે માટે આત્માને જાણનાર કહેવામાં આવે. જ્ઞાયક એટલે જાણનાર. જાણનાર એ કેવી રીતે સીધી થાય કે જે જ્ઞાયકને જાણતો નથી હું જાણનાર છું એમ તો સીધું જાણતો નથી. હવે જે સીધો આત્માનો જે અનુભવ નથી એને આત્માનો અનુભવ કરાવ્યો છે, હેતુ તો એ છે આત્માના દર્શન કરાવવા છે. તો જે હું જાણનાર છું એમ તો એના લક્ષમાં અનંત કાળથી આવ્યું નથી. હું મનુષ્ય છું, હું સિરિયસ છું, હું પુરુષ ને હું સ્ત્રી, હું એકીથી બહેનથી ત્રણથી પતિથી એમ અનેક પ્રકારે, હું રાજી દેશી, હું ગુણશાળી એમ અનેક પ્રકારે આત્માના સ્વરૂપને ભૂલેલો છે. આત્મા જાણનાર છે. હવે જાણનારને કેવી રીતે જાણવો કે જે જાણનારથી અજાણ છે, એને આત્માનો અનુભવ નથી, આત્માના દર્શન કર્યા નથી, આત્માનું સ્વરૂપ યથાર્થપણે સાંભળવા પણ મળતું નથી, એવો જે આત્મા અનાદિકાળનો અજાણ થતો એ આત્માને અજાણ્યા આત્માને બિન અનુભવી અજ્ઞાની પ્રાણીઓને આત્માના દર્શન કરાવવા માટે આત્માનું સ્વરૂપ પહેલા વ્યવહાર દ્વારા સમજાવે છે, નિમિત્ત દ્વારા ઉપાદાન સમજાવે છે. નાયક જાણનાર જાણનાર જાણનાર, પણ જાણનાર એટલે શું એનું નામ નાયક કેમ કહ્યું? જાણનાર આત્માને કેમ કહો? આત્માને જાણનાર એ નામથી કેમ સંબોધે છે? જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તેથી આત્માને જાણનારો એમ કહેવામાં. જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી તે ભાવને એટલે આત્માને જ્ઞાયકને જ્ઞાયકનું પ્રતીક છે. આ રીતે જગતને હું જાણનાર છું કેમ કે જ્ઞેયોને જાણે તેને જાણનાર આત્મા કહેવામાં આવે છે. એના દ્વારા આ આખા વિશ્વને જાણનાર જ્ઞાયક એના ખ્યાલમાં આવે છે, પ્રસિદ્ધ છે. જ્ઞેયોને જાણનાર જાણે તે જાણનાર, જ્ઞેયને જાણે તે જાણનાર. જો હજી તો નિમિત્ત દ્વારા અહીંયા સિદ્ધિ કરે છે, હજી એને અનુભવ થતો નથી કે આને જાણું અને જાણનારો તો હું, આને જાણનારો તો હું, એમાં આત્માનો અનુભવ થતો નથી. એમાં લક્ષ બહુ કરીએ છે. ગાથા ઊંચી બહુ છે ભોગીભાઈ, અંદરમાં જવા માટેની ગાથા. એક સમય પણ એને આત્માનો અનુભવ કર્યો નથી, એને ધર્મ થયો નથી. અનુભવથી ધર્મની શરૂઆત થાય કે બાકી અનુભવ પહેલા એને સાચા દેવ શાસ્ત્રનો ભક્તિ દર્શન પૂજા આદિના ભાવો ભલે હોય પણ એ ભાવો કાંઈ ધર્મનું કારણ થતું નથી. માટે આત્માને ઓળખો પ્રથમ. એ ઓળખાણ કેમ થાય એની કરુણા કરીને વિસ્તારથી સમજાવે છે કે જાણનાર આત્મા છે એ કેવી છે. જ્ઞેયો પદાર્થને જાણે છે, જે પદાર્થ ફળ પદાર્થ જળ વસ્તુને જાણે એને જાણનાર આત્મા કહેવામાં. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તેથી આત્માને જાણનાર એવું પ્રસિદ્ધ છે તો પણ સ્નેહ કશુતા તેને નથી. એટલે કે સ્નેહ છે માટે સ્નેહથી અહીંયા જ્ઞાન થાય છે. સ્નેહ કારણ અને અહીંયા જ્ઞાન નું પર્યાય ઉપજવું તે કાર્ય સ્નેહ કરતા અને અહીંયા આત્મામાં જ્ઞાન થાય એ સ્નેહ કરતા નું અહીંયા કર્મ થાય એમ સ્નેહ કરુતા લાગુ પડતી નથી. સ્નેહ થી જ્ઞાન થતું નથી. સ્નેહથી જ્ઞાન થાય તો અશુદ્ધતા પ્રગટ થઈ જાય, તો જ્ઞાન પરાધીન થાય. જયારે પરમેને જાણે ત્યારે જ્ઞાન પ્રગટ થાય, અને પરમેને ન જાણે તો જ્ઞાન પ્રગટ ન થાય, તો જ્ઞાન પરાધીન થઈ જાય. પણ એમ છે નહીં. વળી ક્રોધ જ્ઞાનમાં જણાય તો કઈ જ્ઞાન ક્રોધી થતું નથી. માટે જ્ઞેય કર અશુદ્ધતા જ્ઞાન ને લાગુ પડતી ક્રોધ ક્રોધમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે. ક્રોધ તો જ્ઞેય છે, જ્ઞાન છે. ક્રોધ જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન ક્રોધમાં થતું નથી, એ પણ જ્ઞેય છે. તો જ્ઞેય કર અશુદ્ધતા આત્માને લાગુ પડતી નથી. એનું હવે સબળ જોરદાર કારણ આપે છે. એ જ્ઞેયો જણાય થતા જ્ઞેયોમાં આત્મબુદ્ધિ નતા, જ્ઞેયોમાં મોહ નતા. જ્ઞેય જણાય તો પણ જ્ઞેયમાં રાગ ન થાય, એ જ્ઞાનમાં વિકૃતિ ન થાય. કે દર્પણમાં ઉષ્ણતા આદિ પદાર્થની જણાય તો પણ દર્પણ તો શીતળ ઠંડો ને સ્વચ્છ રહે છે. એમ આ જ્ઞાનમાં પર પદાર્થ જ્ઞેયો જણાય તો પણ જ્ઞાન કઈ જ્ઞેય રૂપે થતું નથી, ને જ્ઞેયો કઈ જ્ઞાનમાં આવતા નથી. જ્ઞેય અને જ્ઞાન એક જ નો ભાવ ને પામતા નથી. બે ભિન્ન પોતાની સત્તા રાખે એ છે કે જ્ઞેયગત અશુદ્ધતા તેને નથી. એટલે કે જ્ઞેય થી જ્ઞાન થતું નથી, અથવા જ્ઞેય જ્ઞાનમાં જણાય તો જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. અને સ્નેહ છે એ કરતા અને આ અહીંયા કર્મ એમ કરતા કર્મ થવાનો અભાવ છે. ત્યારે સ્નેહ કરતા શુદ્ધતા તેને નથી, એટલે કે સ્નેહમાં આત્મબુદ્ધિ થતી નથી. એનું કારણ શું છે? કારણ કે આ મૂળ ચીજ અહીંયા છે. કારણ આપે છે કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છતાં આ પદાર્થ મારો તે જ્ઞાનમાં જણાય શરીર, તો આ શરીર મારું એમ એને મોહ કેમ જ્ઞાનમાં ઉત્પન્ન થતો નથી? જ્ઞેયથી થયેલી અશુદ્ધતા કેમ પ્રગટ થતી નથી? કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયોને જાણવાની પોતાની અવસ્થામાં આ પદાર્થ જ્ઞેય છે. જ્ઞાન અહીંયા છે ને જ્ઞેય અહીંયા છે, ભિન્ન છે બે પદાર્થ. આ જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી અને જ્ઞાન અહીંયા જતું નથી. હવે જ્ઞેયો આમ જ્ઞાનમાં જ્યાં જણાય છે છતાં પણ આ પદાર્થ મારો એવો મોહ કેમ થતો નથી, રાગ કેમ થતો નથી? કે જ્યારે એ પદાર્થ જણાય છે ત્યારે એ જ્ઞાનમાં આત્મા જણાય છે. જો એ જ્ઞાનમાં આ પદાર્થ જણાય અને એ જ્ઞાનમાં આત્મા ન જણાય તો જ્ઞેય કર અશુદ્ધતા લાગુ થઈ ગઈ, તો જ્ઞાન કર્યું અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાની જીવને જ્ઞેયોને જાણ એટલે પર પદાર્થ જણાવવા છતાં પણ એમને મૂર્છા મમતા કઈ પણ થતું નથી, દ્રષ્ટિનો બોધ બિલકુલ લાગતો નથી. અદભુત થી અદભુત ચમત્કારી વાત છે. જ્ઞેયોને જાણવાની અવસ્થાના કાળમાં જાણનાર પણ જણાયો क्रोध ज्ञान में जड़ाए थे त्यारे क्रोध ग्नेश है ज्ञान में जड़ाए त्यारे एम जानू के आ जाननारो ते हूँ छु आ क्रोध ते हूँ एम जानवा में आवतो नथी आ क्रोध नो हूँ करनारो एम पण भाव में आवतो नथी अने आ क्रोध जणाय केटलू ज मारू ज्ञेय छे एम पण आवतो नथी क्रोध जे ज्ञेय छे एम मारो भगवान आत्मा पण देखाय छे परिणे अंदरनी वात छे क्रोध ज्ञानी ने आवे क्रोध मान माया लोग अस्थिरता ना भाव साधक ने पण चारित्र नो दोष तो पड़ो ज्यां सुधी के शिक्षा अंगीकार करीने यथाख्यात चारित्र प्रगट न करे केवल ज्ञान प्रगट न थाय ज्यां सुधी टूटे पांचमे छठे बुद्धिपूर्वक ना राजादि आवे भाव हवे जे भक्ति नो राग आयो भगवान नी भक्ति नो राग शुभ भाव शुभ भाव जयरे ज्ञान में प्रतिबिंबित थे तेरे कहे थे कि आज शुभ भाव जनाय मारो एम एम शुभ भाव में ममता थी थी एक बार बीजी बार ये शुभ भाव जयरे ज्ञान में जनाय तेरे आ शुभ भाव नो हूँ करता छू एम एना ज्ञान में दिखात અને આ શુભ ભાવ આવ્યો અને રહે તો ઠીક એમ પણ એના સત્તા જ્ઞાનમાં આવતું અને આ શુભ ભાવ આવ્યો માટે શુભ ભાવથી મને ધર્મ થશે એવું પણ એના જ્ઞાન સદાનમાં આવતું ઉપરાંત એ શુભ ભાવ જણાય છે ત્યારે એકલો શુભ ભાવ જણાય છે એમ પણ આવતું નથી જો એકલો શુભ ભાવ જણાય તો અજ્ઞાન છે એકલો શુભ ભાવ જણાય અને શુભ ભાવ જણાય ત્યારે આત્મા ન જણાય તો અજ્ઞાન છે જ્ઞાન નથી ત્યારે એ જે શુભ ભાવ જયારે જ્ઞાનમાં જણાય છે ત્યારે શુભ ભાવમાં મમતા કેમ થતી નથી શુભ ભાવ મારો એ કેમ થતું નથી એનું કારણ શું કે જયારે ભક્તિનો રાગ જણાય છે ભગવાનની ભક્તિનો રાગ પૂજાનો રાગ જ્ઞાનમાં ત્યારે એ રાગ જણાય છે જે વખતે જ્ઞેય તે વખતે જાણનારો જણાઈ ગયો છે ભગવાનની પ્રતિમાની સામે ઉભો સાધક ભગવાનના દર્શન કરે છે તે વખતે શુભ ભાવ છે પણ એ શુભ ભાવ એ શુભ ભાવ ને એનું નિમિત્ત એ જ્ઞાનમાં પ્રતિબિંબ થયું છે જ્ઞાનમાં સ્વચ્છ જ્ઞાનમાં પ્રતિબિંબ થાય છે કે દર્પણમાં પર પદાર્થ પ્રતિબિંબિત થાય છે પણ એ વખતે પણ એનું લક્ષ્ય પ્રતિમા ઉપર ને રાગ ઉપર નહીં હોવાને કારણે એનું લક્ષ્ય આત્મામાં હોવાને કારણે સતર્કતા જ્ઞાનમાં પર ગણાય ત્યારે પણ તો જણાય છે તેથી જ્ઞેય કરતા શુદ્ધતા તેને લાગુ પડતી જ્ઞેયમાં આત્મબુદ્ધિ થતી નથી જ્ઞેય અને જ્ઞાનનો સંકર્તોષ લાગતો નથી જ્ઞેય અને જ્ઞાન જુદાપણે પાસે છે રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન એમ જુદે જુદા બે તત્વો છે એમ એને જાણવામાં આવે છે કેમ કે જ્ઞાકાર અવસ્થામાં જાણનાર પણ એ જણાયો ક્રોધ જણાય ત્યારે ક્રોધનો કરનાર છું એમ જણાતું નથી ક્રોધ મારો છે એમ જણાતું નથી આ રાજપાટ જણાય છે તે મારું છે એમ જણાતું નથી આ માતા પિતા જણાય જ્ઞાનમાં તો આ માતા પિતા મારા છે એમ જણાતું નથી મારું તો એ જ્ઞાન છે ને માતા પિતા તો જ્ઞેય છે જ્ઞાયક પણ એ જણાયો જાણનાર પણ એ જણાયો જાણનાર પણ એ જણાયો જાણનાર પણ એ જણાયો કરનાર પણ એ ન જણાયો કેમ કે કર્તૃત્વ તો અનુભવના કાળમાં ચાલ્યું જાય છે પછી જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે ત્યારે પણ હું તો જાણનાર 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 છું એમાં જ એનું પલમન થયા કરે. નાયક પણ એ જાણનાર પણ એ જણાયો તે ઓર્ગ નિયોગ જણાય છે ત્યારે જાણનાર પણ એ જણાયો અને પોતાને જયારે પોતે જાણે છે ત્યારે પણ જાણનાર પણ એ જણાયો. નાયક પણ એ જણાયો તે સ્વરૂપ પ્રકાશની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ વર જણાય ત્યારે પણ જાણનાર પણ એ જણાય અને પોતાનો ફિઝિકલ ધ્યાનમાં ઉપયોગમાં આત્મા જણાય ત્યારે પણ જાણનાર પણ એ જણાય છે. ચોવીસે કલાક જાણનારો જણાઈ રહ્યો છે. ઉર્ધપણે મુખ્યપણે જાણનારો છું એવું એનું નિરંતર પ્રજ્ઞમન રહ્યા કરે છે. સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ કેમ કહ્યું પરને જાણતી વખતે જાણનાર જણાય અને સ્વને જાણતી વખતે પણ જાણનારો જણાય છે. આ ચોવીસે કલાક ઊંઘમાં પણ જાણનારો જણાય છે. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા જાણનારો નિરંતર જણાઈ રહ્યો છે. એને યાદ ન કરવું પડે કે આ પરપતાર જણાય છે ત્યારે લાય આત્મા જણાય છે કે નહીં વિચાર કરવો ન પડે. નિરંતર જાણનારા ઉપર દ્રષ્ટિ પડી છે. દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી છે. હું જ્ઞાયક છું તેથી એનું જ્ઞાન જાણનારને જાણતું પ્રગટ થાય છે. અન્ય જ્ઞાન ઉત્પાદ ધ્રુવને પ્રગટ કરીને પ્રસિદ્ધ થાય છે. જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય એ આત્માને પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. આત્માને જાહેર કરતું જ્ઞાન પ્રગટ થાય છે. અજ્ઞાનીનું જ્ઞાન આત્માને નહીં પ્રગટ કરતું એકાંત પરને પ્રગટ કરતું પ્રસિદ્ધ થાય છે. અજ્ઞાન છે અહીંયા કહે છે કે સમ્યક જ્ઞાન કહે છે કે અવસ્થામાં પણ દીવાની જેમ કરતા કર્મનો અનનિપુણ હોવાથી જ્ઞાયક જ છે. જો દીપકનો દ્રષ્ટાંત પેલા વાંચીએ કૌંસમાં છે જેમ પેલા દીપકના દ્રષ્ટાંતથી સિદ્ધ થાય તો વસ્તુ ખ્યાલમાં આવે છે. જેમ એવી રીતે દીપક એટલે આ દીવો ઘર પટ આદિને ઘરો હોય કપડું હોય સોફા સેટ હોય કે પદાર્થ હોય એ દીવાનો જે પ્રકાશ છે એ પર પદાર્થને જ્યારે પ્રસિદ્ધ કરે છે ગટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે. ઘડાને પ્રસિદ્ધ કરે જ્યારે દીવો ત્યારે દીવાનો પ્રકાશ ઘડા રૂપે થતો નથી પણ પ્રકાશ તો પ્રકાશક રૂપે રહેલો છે. અવસ્થામાં દીપક છે એટલે કે પરને પ્રકાશ કરે તો દીપક અને સ્વને પ્રકાશ કરે તો પણ દીપક તો દીપક જ છે. આ ટ્યુબ લાઈટ આ પદાર્થને પ્રસિદ્ધ કરે ત્યારે પણ ટ્યુબલાઇટ તો ટ્યુબલાઇટ દીપક તો દીપક જ છે અને એનો પ્રકાશ એના દીપકને પ્રસિદ્ધ કરે તો પણ એ પ્રકાશક દીપક જ છે. દીપકમાં કઈ ફેરફાર થતો નથી. એમાં પરની પ્રસિદ્ધિ થાવ કે સ્વની પ્રસિદ્ધિ થાવ એ તો દીપક તો દીપક જ. દીપકમાં કઈ કિંચિત માત્ર ફેર પડતો નથી. અહીંયા એક લાખ પદાર્થ પ્રસિદ્ધ કરો તો પ્રકાશમાં કઈ ફેર પડે? પ્રકાશ તો પ્રકાશ છે અને પ્રકાશ તો દીપકને પ્રસિદ્ધ કરે જ છે. એમ ગટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થા જ્ઞાન ક્રિયા પ્રગટ થાય છે. અવસ્થા હોય કે પોતાને જાણવાની અવસ્થામાં અપરિણામની વાત એના પારામાં અપરિણામી આવી ગયો આરામ થયો પોતાની અવસ્થામાં દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશ કરવાની અવસ્થામાં પણ દીપક જ છે. અન્ય એ થોડા પદાર્થને પ્રસિદ્ધ કરે કરે કોઈ ચીજ તો પણ દીપક કેમ કે એ તો ઘણો આવ્યો એને પ્રસિદ્ધ કર્યો કે પર પદાર્થ નિરપેક્ષ એની સત્તા દીવાની છે. અવસ્થામાં દીપક છે અન્ય કઈ નથી. હવે તો દ્રષ્ટાંત છો દીવાનો દ્રષ્ટાંત એમ કહ્યું એ દીપક થી અનન્ય છે. પ્રકાશ છે એનાથી દીવો તન્મય છે અને ઘડાથી અન્ય છે. દીવો જુદો છે અને દીવો પોતાના પ્રકાશથી અનન્ય છે, એકાકાર છે. ઘડાથી જેમ ઘડાથી દીવો ભિન્ન છે પોતાના પ્રકાશ થી દીપક ભિન્ન નથી. પ્રકાશ થી તો અભિન્ન છે, પ્રકાશ ની પર્યાય એનાથી અનન્ય અભિન્ન છે અને ઘડાથી એ વાત હવે સિદ્ધાંતમાં ઉતારે છે. સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી નાયક છે. શું કહે છે કે નાયક એવો જાણનાર જે આત્મા છે એ પર પદાર્થ જાય એમાં જણાય કે સ્વપદાર્થ જણાય પણ એ પોતાના પરિણામથી જાણવાના પરિણામથી જાણનાર અનન્ય છે. એમ બીજા પદાર્થો ભિન્ન છે જાણવાથી એમ જાણવાની ક્રિયાથી આત્મા ભિન્ન નથી. આત્મા જાણવાની ક્રિયાથી અભિન્ન છે, અભિન્ન થઈને જાણે છે. પર પદાર્થને ભિન્ન થઈને જાણે છે અને જ્ઞાન પોતાના આત્મામાં અભિન્ન થઈને આત્માને જાણે છે. જ્ઞાન જુદું રહીને જાણતું નથી, જ્ઞાન નાયકમાં તન્મય થઈને જાણે છે, અનન્ય થઈને જાણે છે. કરતા કર્મ નો અનુભવ પણ હોવાથી કરતા કરવું ને કર્મ કરવું એની વ્યાખ્યા આવશે. અનુભવ પણ હોવાથી જ્ઞાય છે. હવે કર્તાની વ્યાખ્યા, કર્તાની વ્યાખ્યા કરી કે આત્મા પોતાના જ્ઞાન નો કરતા છે. પોતે પોતાને જાણે, જો પોતે જાણનારો માટે પોતે કરતા. આત્મા જાણનાર છે, જાણનારો આત્મા માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર. જો અહીંયા એક એવી વાત મૂકે છે કે પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો એવો શબ્દ છે. પરને જાણ્યો એમ શબ્દ પહેલા લીધો તો આત્મા પોતે પોતાને પોતામાં રહીને જાણે છે. જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો. દેવગુરુ શાસ્ત્ર ને જાણ્યું કે રાગ ને જાણ્યું એમ નથી. પોતાને જાણ્યો, પોતાને એટલે આત્મા ને આત્મા એ જાણ્યો. આત્મા દેવગુરુ શાસ્ત્ર ને જાણ્યો એમ ન લેતા ન્યાકાર અવસ્થામાં પણ જે જ્ઞાન પ્રગટ થાય છે ભલે જ્ઞેયો એમાં પ્રતિબિંબ થાય પણ એ જ્ઞાન તો આત્માથી અનન્ય થઈને આત્માને જાણે છે. પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ છે. શું કહ્યું કે આત્મા જાણનાર માટે કરતા અને આને જાણ્યું આત્મા એ બાકી આ આત્માનું કર્મ એમ નથી. જાણનારો માટે કરતા અને ક્રોધ જણાયો જ્ઞાનમાં માટે ક્રોધ કર્મ એમ નથી. જાણનારો આત્મા કરતા અને ભગવાનની પ્રતિમા જણાય માટે ઈ આત્માનું કર્મ એમ નથી. એક વાત. બીજી વાત સૂક્ષ્મ કે આત્મા કરતા અને આત્માને જે જ્ઞાન દ્વારા આત્મા જણાયો, જે જ્ઞાનની પર્યાય દ્વારા આત્મા જણાયો, જે શુદ્ધ જ્ઞાન દ્વારા આત્મા જણાયો, જે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા જણાયો, એ જ્ઞાનની પર્યાય કર્મ નથી. સૂક્ષ્મ છે. હજી એનો પ્રયાસ આપણે કરશું શક્તિ અનુસાર. શું કે છે આચાર્યમાં? આ તો અનાદિકાળના વિખ્યાતના ઘેર ઉતરી જાય એવી વાત કે પરને જાણવાની અભિલાષા છૂટી જાય. શાસ્ત્રકાર તો એમ કે છે કે વિષય અને કષાયને જીતે ત્યારે ધર્મ થાય. વિષય એટલે શું ને કષાય એટલે શું? વિષય એટલે પર પદાર્થને જાણવાની જે ઈચ્છા ઉત્પન્ન થાય એનું નામ વિષય છે. દેવગુરુ શાસ્ત્રને જાણવાની ઈચ્છા થાય એનું નામ વિષય છે. છઠ્ઠી ગાથામાં શું લખ્યું છે એ જાણવાની ઈચ્છા થઈ એનું નામ ભગવાન વિષય કે છે. ત્યારે હવે શું કરવું કે આત્માને જાણવામાં વેગા શું કરવું તો એ તો કેવું છે કે આત્માને જાણવા જા. હવે પર પદાર્થ અનંતકાળ રીતે જાણી લો છો. આત્મા કરતા અને આત્માને પ્રસિદ્ધ કરનારી જે જ્ઞાનની પર્યાય નવી પ્રગટ થઈ એ આત્માનું કર્મ છે એમ પણ નથી. એને ભેદ અપેક્ષા એ કર્મ કહેવાય. પણ અનુભવના કાળમાં આત્મા કરતા અને અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય બારું કર્મ એવો ભેદ કરતા કર્મનો વિલય પામે છે. કરતા એ આત્મા અને કર્મ પણ આત્મા. કરતાની શું વ્યાખ્યા કરી કે જાણનારો પોતે માટે પોતે કરતા અને પોતે જ જણાયો. પર્યાય જણાવી નહીં, પોતે આખો આત્મા જણાયો. માટે આત્મા જ્ઞાનમાં જ્ઞેય થયું માટે આત્માને કર્મ કહેવામાં આવે. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય, કર્મ એટલે જ્ઞેય. જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે અને જ્ઞાતા પણ પોતે. જ્ઞાતા જ્ઞાનની જ્ઞેયની અભેદતા. જાણનારો પોતે માટે પોતે કરતા બન્યો અને પોતાને જાણ્યો એમ લીધું. એકલો નાયક કર્મ બન્યો. પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય હવે કર્મ થયું. હા, અલૌકિક વાત, અચિંત્ય વાત છે. હું કરતા ને આ મારું કર્મ એમ તો નથી. હું કરતા ને મારા પરિણામ મારું કર્મ એ તો સદ્ગુજ વ્યવહારમાં જાય છે એ પણ નથી. કરતા અને કર્મનો ભેદ વિલય પામે છે ત્યારે અનુભવ થાય છે. અને અનુભવ થયા પછી અભેદ શિક્ષા એ આત્મા જણાય છે. અને ભેદ શિક્ષા કરો તો પર્યાય ને કર્મ કહેવામાં આત્મા કરતા અને જ્ઞાનની ક્રિયા પ્રગટ થઈ સમય જ્ઞાન એ આત્માનું કર્મ. પણ ક્રોધ તો આત્માનું કર્મ થતું નથી. ભેદ અપેક્ષા એ પર્યાય ને કર્મ કહેવાય. અભેદ અપેક્ષા એ આખા આત્માને કરતા પણ કહેવાય અને આખા આત્માને કર્મ પણ કહેવાય. કેશવભાઈ બહુ જૂની વાત. આવી સ્થિતિ આવે ત્યારે આત્માના દર્શન, આત્માના દર્શન વિના ધર્મની શરૂઆત થતી નથી. અનુભવ ચિંતા મળી રતન અનુભવ હે માર્ગ મોક્ષ આવે છે ને, અનુભવ હે રસો અનુભવ માર્ગ મોક્ષ નો અનુભવ જીનેન્દ્ર ભગવાન ના સર્વજ્ઞ વિશ્રાંત ભગવાન ના માર્ગ માં આત્માના અનુભવથી ધર્મ ની શરૂઆત, આત્માના અનુભવથી વૃદ્ધિ અને આત્માના અનુભવથી પૂર્ણતા આદિ મધ્ય અંતમાં આત્માના અનુભવથી સાધ્યની સિદ્ધિ થાય છે. કોઈ બીજો અન્ય ઉપાય ત્રણ કાળમાં નથી. ભલે સાધક ને પછી વચ્ચે પાંચમા વર્ષના ભાવ આવે, પંચમ ગુણસ્થાને શ્રાવક ને યોગ શુભ ભાવ આવી જાય, ચોથા ગુણસ્થાને ગુરુશાસ્ત્રી શ્રદ્ધાના વિકલ્પો ઉઠે, છ દ્રવ્ય નવ તત્વ ના જાણવાના ભાવો પણ આવે, પણ એ બધા શુભ ભાવ એ બંધ માર્ગ છે. મોક્ષ નું કારણ સાધક નો શુભ ભાવ નો મોક્ષ નું કારણ નથી તો અજ્ઞાની નો શુભ ભાવ એને ઉપચાર થી પણ મોક્ષ નો માર્ગ કહી શકાતો નથી. એકાંતે બંધ માર્ગ છે. આવી મોટી વાત ગ્રસ્ત અવસ્થામાં થઈ શકતી છે આ કેને માટે છે? અનાદિ અપ્રતિબોધ અજ્ઞાની જીવ માટે આ સમય શાસ્ત્રની રચના કરું છું. કુંતકું ભગવાન નું વેણ છે અનાદિ આત્મા નો અજાણ અપ્રતિબોધ અજ્ઞાની જીવ માટે આ સમયસા શાસ્ત્રની રચના હું કરું છું. આ સાધુ કે જ્ઞાની માટે અસમયસાની શાસ્ત્ર છે નહીં, એ ઉપાસ છે. અપ્રતિબુદ્ધને અર્થે હું આ શાસ્ત્રની રચના કરું છું. પોતે જાણનારો માટે પોતે કરતા, કોઈ બીજો કરતા નહીં, પોતે પોતાને જાણવામાં કરતા બને છે અને પોતે પોતાને જાણે છે માટે એ કાર્ય કર્મ બને છે. સંપ્રદાન પણ પોતે, અધિકરણ પણ પોતે, અપાદાન પણ પોતે છે. આદિબંધમાં પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે, પોતાને જાણ્યો એ ક્યાંથી કહ્યું? કે જ્ઞેય જયારે જણાય છે ત્યારે જાણનાર નાયક પણ જણાય છે, એમાંથી કહ્યું? જેવો જણાય છે ત્યારે જ્ઞાનદાર નથી જણાતો તો અજ્ઞાન થઈ ગયું, અને જાણનાર જણાય છે ત્યારે અભેદપણે જણાય છે. એ તો ભેદ થી સમજાવે કે આત્મા કરતા ને જ્ઞાન એની ક્રિયા, એનું કર્મ એટલે કાર્ય થયું. પોતે જાણ્યો માટે પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ છે. આ અદભુત થી ચમત્કારિક વાત છે. જ્યાં સુધી હું મારા જ્ઞાન વડે આત્માને જાણું છું એવો જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી અનુભવ થાય, અને હું પરને જાણું છું એમાં તો અનુભવ થઈ શકતો જ નથી, એમાં તો અનુભવની ગંધ નથી આવતી. પણ જાણનારો જણાય છે મને એવો વિચાર આવે, જાણનારો જણાય છે એવા વિચારમાં પણ અનુભવ થતો નથી. હું આને કરું છું એવા અભિપ્રાયમાં તો અનુભવ ક્યાં છે? હું આને જાણું છું પરને, પરંતુ તને જણાય છે ને, તને જાણનાર જણાતો નથી કે ના નથી જણાતો, અનુભવ દૂર છે. મને તો એકલો ચિંતનના કાળમાં બેઠો છું, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. તો જાણનાર અને જણાય એ બે આત્મા થઈ ગયા, બે આત્મા નથી, આત્મા એક જ છે. જાણનારો પોતે અને જણાય પણ પોતે, પોતે પોતાને અભેદ ભાવે જાણ્યો ત્યારે એને અનુભવ થાય, ત્યારે એને નિર્વિકલ્પ અનુભવ થાય, અને પછી સવિકલ્પ દિશામાં પણ દેવ જણાય છે ત્યારે પણ જાણનારો અભેદ પણે જણાયા જ કરે છે. બીજાને સમજાવવા માટે કહેવાય કે આત્મા કરતા થી જાણનાર અને એની જ્ઞાનની પર્યાય જે શુદ્ધ જ્ઞાનની પ્રગટ થઈ, સમ્યક દર્શનની પ્રગટ થઈ, આત્માનું કર્મ એમ ભેદ અપેક્ષાએ કહેવામાં, અભેદ અપેક્ષાએ તો જાણનારે પોતેને જણાયો પણ પોતે અભેદ પણ જણાઈ જાય છે. અભેદના લક્ષ્યે અભેદ થઈને અભેદને જાણે છે, અભેદને લક્ષે, અભેદ થઈને અભેદને જાણે છે, ભેદને જાણતો નથી. પરની વાત તો ઘણી દૂર છે.